એકત્ર જ્ઞાન ગોષ્ઠી અત્યારના જરૂરી વિચારોનો સાર હવે આપણી ભાષામાં. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. નમસ્કાર અને સ્વાગત છે બધાનું. આજે આપણે એક અનોખા જર્મન વિચારક માર્ટિન હાઇડેગર અને એમના ખૂબ જ પ્રખ્યાત પણ હા કદાચ થોડા અઘરા પુસ્તક બીઈંગ એન્ડ ટાઈમ વિશે વાત કરવાના છીએ. જે સ્ત્રોત છે આપણી પાસે એમાંથી આપણે આ પુસ્તકના મુખ્ય વિચારો સમજવાનો પ્રયત્ન કરીશું.
બિલકુલ. અને આ પુસ્તક છે ને એક એવો પાયાનો સવાલ પૂછે છે જે કદાચ આપણે રોજબરોજની ભાગદોડમાં વિચારતા પણ નથી. હોવાનો અર્થ શું છે?
હોવાનો અર્થ
એટલે કે
ફક્ત જીવવું, શ્વાસ લેવું એટલું જ નહીં, પણ અસ્તિત્વ ધરાવવું, બીઈંગ, એનો ખરો મતલબ શું? હાઇડેગરનું કહેવું છે કે પશ્ચિમી ફિલોસોફી એટલે કે તત્વજ્ઞાન સદીઓથી આ મૂળભૂત સવાલને જાણે ભૂલી જ ગયું છે.
અને અત્યારના સમયમાં તો આ સવાલ વધુ મહત્વનો લાગે છે. આપણે બધા જિંદગીમાં કંઈક અર્થ શોધી રહ્યા છીએ. સોશિયલ મીડિયાનું દબાણ છે, ત્યાં કદાચ હાઇડેગરના વિચારો આપણને કંઈક નવી દિશા આપી શકે. તો ચાલો કોશિશ કરીએ આ વિચારોને સરળ બનાવવાની. ચોક્કસ. શરૂઆત કરીએ માર્ટિન હાઇડેગરના પરિચયથી. એમનું જન્મ 1889માં અને અવસાન 1976માં થયું, જર્મનીના હતા અને 20મી સદીના ખરેખર ખૂબ પ્રભાવશાળી પણ હા થોડા વિવાદાસ્પદ પણ રહ્યા એવા વિચારક ગણાય છે. એમનું કામ ખાસ કરીને અસ્તિત્વવાદ અને ફેનોમેનોલોજીમાં બહુ મોટું ગણાય છે.
તમે કહ્યું વિવાદાસ્પદ, એ જરા સમજાવશો?
હા, એમના નાઝી પક્ષ સાથેના જોડાણને લઈને એમના પર ઘણી ટીકા થઈ છે. એ ઇતિહાસનો એક ભાગ છે અને એ જાણવું જરૂરી છે. પણ આજે આપણું ધ્યાન એમના પુસ્તક બીઈંગ એન્ડ ટાઈમ પર રહેશે. આ પુસ્તક 1927માં આવ્યું અને ખરેખર તત્વજ્ઞાનની દુનિયામાં એણે હલચલ મચાવી દીધી હતી.
એમની ખાસ વાત શું હતી? બીજા ફિલોસોફરથી અલગ કઈ રીતે હતા?
એમની એક મોટી વાત એ હતી કે તત્વજ્ઞાનની શરૂઆત મોટા અમૂર્ત ખ્યાલોથી ન થવી જોઈએ. એ માનતા હતા કે શરૂઆત આપણા રોજિંદા જીવનના અનુભવથી થવી જોઈએ. આપણે જે રીતે દુનિયામાં જીવીએ છીએ, વસ્તુઓ વાપરીએ છીએ, બીજા લોકો સાથે રહીએ છીએ, બસ ત્યાંથી જ ફિલોસોફી શરૂ થવી જોઈએ.
અચ્છા, એટલે એકદમ પ્રેક્ટિકલ અભિગમ.
હા, કહી શકાય. એટલે જ આ પુસ્તક આટલું મહત્વનું છે. તો પુસ્તકનો મુખ્ય હેતુ શું? પેલો સવાલ, હોવાનો અર્થ શું છે, એનો જવાબ શોધવો એમને.
હા, લાગે તો એવું જ છે.
હા, મુખ્ય ઉદ્દેશ્ય તો એ જ છે. પણ હાઇડેગર સીધો હોવા વિશે વાત નથી કરતા. પહેલા એ કહે છે કે આપણે એ અસ્તિત્વને સમજવું જોઈએ જે આ સવાલ પૂછી રહ્યું છે, એટલે કે માણસ, આપણે. એના માટે એક ખાસ જર્મન શબ્દ વાપરે છે, ડાસાઇન.
ડાસાઇન, એનો અર્થ શું?
એનું શાબ્દિક અર્થ થાય ત્યાં હોવું, દેર બીંગ. પણ એ કોઈ વ્યક્તિ માટે નથી વપરાતો. એ માણવ અસ્તિત્વની જે રીત છે, જે રીતે આપણે દુનિયામાં હાજર છીએ, એના માટે વપરાય છે.
એટલે આપણી જાતને સમજીએ તો હોવાને સમજી શકીએ.
બરાબર. ડાસાઇનની મૂળભૂત સ્થિતિ છે જગતમાં હોવું, બીંગ ઇન ધ વર્લ્ડ. આ કોઈ ભૌગોલિક સ્થાનની વાત નથી કે હું રૂમમાં છું એમ.
તો પછી
એનો અર્થ છે કે આપણે હંમેશા દુનિયા સાથે એક રીતે જોડાયેલા છીએ. એમાં વ્યસ્ત છીએ, એની ચિંતા કરીએ છીએ, એનાથી પ્રભાવિત થઈએ છીએ. આપણે દુનિયાથી અલગ, બહાર ઉભેલા કોઈ દ્રષ્ટા નથી. આપણું હોવું જ દુનિયા સાથે જોડાયેલું છે.
ઓકે. અને પુસ્તક આ સમજણથી ક્યાં લઈ જાય છે?
એ શરૂઆત કરે છે આપણા રોજિંદા જીવનના વિશ્લેષણથી, આપણી રોજની ઘટમાળ, જેને હાઇડેગર ઘણીવાર અપ્રમાણિત કહે છે.
અપ્રમાણિત શા માટે?
કારણ કે એમાં આપણે મોટાભાગે બીજા લોકો શું કરે છે, સમાજ શું કહે છે એ પ્રમાણે જીવતા હોઈએ છીએ, તેઓ શું કહે છે પ્રમાણે.
અચ્છા.
અને પછી પુસ્તક આપણને પ્રમાણિક અસ્તિત્વની શક્યતા તરફ લઈ જાય છે, જ્યાં આપણે ભીડમાંથી બહાર નીકળીને આપણી પોતાની જવાબદારી, આપણી મર્યાદાઓનો સ્વીકાર કરીને જીવીએ. અને આખી વાત અંતે સમય સાથે જોડાયેલી છે, આપણી ટેમ્પોરાલિટી સાથે.
આ તો બહુ રસપ્રદ લાગે છે. ચાલો થોડા મુખ્ય વિચારોને વધુ ઊંડાણથી જોઈએ. તમે કહ્યું જગતમાં હોવું. મને હજુ એ બરાબર નથી સમજાતું કે આપણે દુનિયાથી અલગ નથી. મને તો એમ જ લાગે કે હું અહીં છું અને દુનિયા ત્યાં, મારી બહા.
હા, એ જ પરંપરાગત વિચાર છે જેને હાઇડેગર પડકારે છે. જો આપણો મૂળભૂત અનુભવ શું છે, દાખલા તરીકે, તમે જ્યારે હથોડીથી ખીલી ઠોકો છો ત્યારે શું તમે હથોડીના વજન, એના લાકડાના પ્રકાર કે ખીલીના ધાતુ વિશે વિચારો છો?
ના ભાગ્યે જ, મારું ધ્યાન તો ખીલી બરાબર ઠોકાય એના પર હોય.
બરાબર. ત્યારે હથોડી તમારા માટે શું છે? એ હાજર વપરાશ માટે ઝુહાન્ડેન હાઇટ છે, એક સાધન જેનો તમે ઉપયોગ કરી રહ્યા છો, જે તમારા કામનો એક ભાગ છે. તમે એના વિશે અલગથી વિચારતા નથી, એ તમારા અનુભવમાં વણાઈ ગયેલું છે.
હા, સાચી વાત. હું એના વિશે ત્યારે જ વિચારું જો એનું માથું તૂટી જાય કે એવું કંઈક થાય.
બિલકુલ. અને જેવી હથોડી તૂટે કે તરત તે વપરાશ માટે હાજર મટી જાય છે. હવે એ શું બની? હવે હાજર નિરીક્ષણ માટે ફોર હેન્ડન હાઇટ બની ગઈ. હવે તમે એને એક વસ્તુ તરીકે જુઓ છો, એનું નિરીક્ષણ કરો છો, એના ગુણધર્મો વિશે વિચારો છો.
અચ્છા. હાઇડેગર કહે છે કે પરંપરાગત ફિલોસોફી અને વિજ્ઞાન મોટાભાગે દુનિયાને આ બીજી રીતે જુએ છે, વસ્તુઓ તરીકે, નિરીક્ષણના પદાર્થ તરીકે, અને એમાં આપેલો મૂળભૂત જીવંત વ્યવહારિક અનુભવ ક્યાંક ખોવાઈ રહે છે.
સમજાયું. એટલે આપણો દુનિયા સાથેનો પહેલો સંબંધ વ્યવહારિક છે, સૈદ્ધાંતિક પછી આવે. ઓકે, પણ બીજા લોકો સાથેના સંબંધોનું શું? એ પણ આ જગતમાં હોવાનો ભાગ છે.
ચોક્કસ. એ પણ એટલો જ મૂળભૂત છે. હાઇડેગર એને સાથે હોવું જાય છે. બીંગ વિથ મિથ સાઇન. આપણે ક્યારેય સાવ એકલા નથી હોતા. આપણું હોવું હંમેશા બીજાઓના સંદર્ભમાં જ હોય છે. પણ અહીં એક મોટી ચેલેન્જ છે, એક મોટો પડકાર છે, જેને હાઇડેગર કહે છે તેઓ, ધ દે ડસ માન.
તેઓ એટલે કોણ? સમાજ, પડોશીઓ? હા, પણ કોઈ ચોક્કસ વ્યક્તિઓનું જૂથ નહીં. તેઓ એટલે પેલો અદૃશ્ય અનામી સામાજિક પ્રભાવ, પેલો અવાજ જે કહે છે લોકો શું કહેશે, આજકાલ આવું જ ચાલે છે, બધા આવું જ કરે છે, એટલે આપણે પણ કરવું જોઈએ.
ઓહ, આ તો આપણા રોજિંદા જીવનમાં સતત અનુભવાય છે, ખાસ કરીને આપણા ગુજરાતમાં તો ખરું ને? લગ્નની વાત હોય, બાળકોના ભણતરની, કપડાં પહેરવાની, કાયમ પેલું લોકો શું વિચારશે એ મગજમાં રમતું હોય છે.
બરાબર. અને સોશિયલ મીડિયાએ તો આ તેઓના પ્રભાવને કદાચ ઓર વધારી દીધો છે. આપણે શું ખાવું, ક્યાં ફરવા જવું, શું માનવું, બધું જાણે તેઓ નક્કી કરે છે. હાઇડેગર આ સ્થિતિને અપ્રમાણિકતા કહે છે.
એટલે જ્યારે આપણે તેઓના કહ્યા પ્રમાણે ચાલીએ ત્યારે આપણે પ્રમાણિક નથી?
હા, કારણ કે ત્યારે આપણે આપણી પોતાની જે અનન્ય શક્યતાઓ છે, આપણી જે પોતાની જવાબદારી છે, એનાથી ભાગી છૂટીએ છીએ. આપણે ભીડમાં ભળી જઈએ છીએ, આપણો પોતાનો ચહેરો, આપણો પોતાનો અવાજ ખોઈ બેસીએ છીએ. આમાં પેલી નકામી વાતો, આઇડલ ચેટર પણ ભાગ ભજવે છે. ગોસેપ, ઉપરછલ્લી વાતો, જેમાં ગંભીર વિચાર માટે જગ્યા નથી રહેતી.
તો પછી પ્રમાણિક બનવું એટલે શું? શું આપણે સમાજથી સાવ અલગ થઈ જવાનું?
ના ના, એ શક્ય પણ નથી અને જરૂરી પણ નથી. આપણે સામાજિક જીવો છીએ. પ્રમાણિકતાનો અર્થ છે તેઓના પ્રભાવને ઓળખવો, સભાન થવું કે આ વિચાર કે ઈચ્છા મારી પોતાની છે કે પછી તેઓ પાસેથી આવેલી છે. અને પછી આપણી પોતાની પરિસ્થિતિ, આપણી મર્યાદાઓ અને આપણી જવાબદારીઓને સ્વીકારીને, સમજી વિચારીને, સભાનપણે આપણી પસંદગીઓ કરવી, એ છે પ્રમાણિકતા.
આ સહેલું તો નથી લાગતું.
બિલકુલ નથી. એક સતત પ્રયત્ન છે. અને આમાં પેલો મૃત્યુનો ખ્યાલ મદદ કરે છે.
હા, પેલી મૃત્યુ તરફ હોવું વાળી વાત, એ કેવી રીતે મદદ કરે? મને તો એ વિચારથી જ થોડો ડર લાગે.
સમજાય એવું છે. પણ હાઇડેગર મૃત્યુને ફક્ત એક ભયાનક અંત તરીકે નથી જોતા. એને આપણા અસ્તિત્વની એક ખાસ શક્યતા તરીકે જુએ છે. કેવી શક્યતા? એ કહે છે મૃત્યુ એ ડાસાઇનની સૌથી પોતાની બિનસંબંધિત, નિશ્ચિત અને અનિશ્ચિત શક્યતા છે.
આ થોડું ભારે લાગે છે, સમજાવશો?
જરૂર. સૌથી પોતાની, કારણ કે તમારું મૃત્યુ તમારું જ છે, કોઈ બીજું તમારા માટે મરી શકે નહીં. બિનસંબંધિત, નોન રિલેશનલ, મૃત્યુ આપણને બીજા બધા સંબંધોથી છેવટે તોડી નાખે છે. નિશ્ચિત, સર્ટન, એ નક્કી છે કે મૃત્યુ આવશે. અનિશ્ચિત, ઇનડેફિનિટ, પણ ક્યારે આવશે એ નક્કી નથી.
ઓકે, પણ આ સમજવાથી જીવનમાં શું ફેર પડે?
હાઇડેગર માને છે કે જ્યારે આપણે આપણી આ અંતિમ મર્યાદાનો, આપણા મૃત્યુની નિશ્ચિતતાનો પ્રમાણિકપણે સ્વીકાર કરીએ છીએ, ત્યારે આપણું ધ્યાન તેઓની નાની નાની ચિંતાઓ પરથી, લોકો શું કહેશે, મારી પાસે પેલા જેવું કેમ નથી પરથી હટી જાય છે.
અચ્છા,
રોજબરોજની જે તુચ્છ બાબતોમાં આપણે અટવાયેલા હોઈએ છીએ એનું મહત્વ ઓછું થઈ જાય છે. આપણને ખ્યાલ આવે છે કે આપણો સમય સીમિત છે, તો પછી એ સમયનો ઉપયોગ કેવી રીતે કરવો, શું ખરેખર મહત્વનું છે, આ વિચાર આપણને આપણી પ્રાથમિકતાઓ નક્કી કરવા અને વધુ અર્થપૂર્ણ રીતે જીવવા માટે પ્રેરણા આપે છે. એ ડરાવવાને બદલે જીવનને વધુ મૂલ્યવાન બનાવે છે.
એટલે મૃત્યુનો વિચાર જીવનને વેડફી નાખવાને બદલે એને સાર્થક બનાવવામાં મદદ કરે છે. વાહ, આ ખરેખર એકદમ અલગ દૃષ્ટિકોણ છે.
હા, અને આ પ્રમાણિકતાના માર્ગ પર આગળ વધવા માટે હાઇડેગર બીજી એક વાત કરે છે, અંતરાત્માનો અવાજ, કોલ ઓફ કન્શાઇન્સ.
અંતરાત્માનો અવાજ એટલે કોઈ દૈવી અવાજ?
ના, એ અર્થમાં નહીં. એ કોઈ બહારથી આવતો અવાજ નથી, એ આપણી અંદરથી જ આવતો એક શાંત અવાજ છે જે આપણને તેઓમાં ખોવાઈ જવાથી પાછા બોલાવે છે. આપણને આપણી પોતાની જવાબદારી, આપણું ખરાપણું યાદ અપાવે છે.
અને એનો પ્રતિભાવ શું હોવો જોઈએ?
એનો પ્રમાણિક પ્રતિભાવ છે દૃઢ નિશ્ચય, રેઝોલ્યુશનનેસ. એટલે કે અંતરાત્માના અવાજને સાંભળીને આપણી પરિસ્થિતિ જેવી છે તેવી સ્વીકારીને પૂરી જાગૃતિ સાથે સભાનપણે આપણી પસંદગીઓ કરવી અને એ પ્રમાણે કાર્ય કરવું, એ છે દૃઢ નિશ્ચય.
અને આ બધાનો સમય સાથે શું સંબંધ છે? તમે કહ્યું હતું કે બધું સમય સાથે જોડાયેલું છે.
બરાબર. હાઇડેગર માટે આપણું અસ્તિત્વ, જેને તે કાળજી સોર્ગે કહે છે, એ મૂળભૂત રીતે સમય આધારિત છે, ટેમ્પોરેલિટી.
કાળજી એટલે ચિંતા?
ચિંતા એનો એક ભાગ છે, પણ કાળજી અહીં વધુ વ્યાપક અર્થમાં છે. એ આપણા અસ્તિત્વની મૂળભૂત સંરચના છે. એમાં ત્રણ વસ્તુઓ જોડાયેલી છે. આપણું ભવિષ્ય તરફનું હોવું, આપણી શક્યતાઓ, આપણું ભૂતકાળમાંથી આવવું, આપણી ફેંકાયેલી પરિસ્થિતિ અને વર્તમાનમાં આપણી વ્યસ્તતા, તેઓમાં ખોવાયેલા રહેવું, આ ત્રણે મળીને કાળજી બને છે.
અને આ ટેમ્પોરેલિટી?
ટેમ્પોરેલિટી એ જ આ કાળજીનો અર્થ છે. આપણું હોવું એ જ સમય છે, પણ ઘડિયાળનો સમય નહીં. આપણો અસ્તિત્વલક્ષી સમય, જે ભવિષ્યની શક્યતાઓ, મૃત્યુ તરફ હોવું, ભૂતકાળના થઈ ગયેલાપણા, આપણી પરિસ્થિતિ અને વર્તમાનની ક્ષણ, જ્યાં આપણે નિર્ણય લઈએ છીએ, ને એક સાથે સાંકળે છે. પ્રમાણિક જીવન એટલે આ ત્રણેય સમયના પરિમાણોને એકીકૃત કરીને હેતુપૂર્વક જીવવું.
અદ્ભુત, આ તો ખરેખર ઊંડો ચિંતન છે. તો આપણે આટલી બધી વાત કરી, તેમાંથી મુખ્ય કયા સંદેશાઓ કે થીમ્સ આપણે શ્રોતાઓ માટે તારવી શકીએ?
મને લાગે છે કે પહેલો અને સૌથી મહત્વનો સંદેશ એ છે કે આપણે હોવાના પ્રશ્નને ફરીથી ગંભીરતાથી લેવો જોઈએ. આપણે ફક્ત દુનિયામાંની બીજી વસ્તુઓ જેવા નથી. આપણું અસ્તિત્વ એવું છે કે એ પોતાના હોવા વિશે જ સવાલ પૂછી શકે છે. આપણું હોવું એ એક કાર્ય છે, એક શક્યતા છે.
બરાબર. બીજો મુદ્દો હું કહીશ કે આપણે જગતથી અલગ નથી, પણ એમાં જ છીએ, જગતમાં હોવું. આપણો પહેલો અનુભવ એ વ્યવહારિક જોડાણનો છે, વસ્તુઓનો ઉપયોગનો છે, પછીથી નિરીક્ષણનો આવે.
ત્રીજું અને આજના સંદર્ભમાં કદાચ બહુ જ મહત્વનું એ છે, પેલું તેઓ ધ ડે નું સૂક્ષ્મ પણ શક્તિશાળી દબાણ, સામાજિક અનુરૂપતા, લોકો શું કહેશે એનો ડર, એ આપણને આપણી પોતાની પ્રમાણિક જિંદગી જીવતા રોકી શકે છે. એના વિશે સજાગ રહેવું ખૂબ જરૂરી છે.
ચોક્કસ. અને ચોથો મુદ્દો જે મને બહુ સ્પર્શી ગયો એ છે આપણી મર્યાદિતતાનો, આપણા મૃત્યુનો સ્વીકાર. એ ડરવાની વાત નથી, પણ એ જ સ્વીકાર આપણને જીવનમાં શું ખરેખર મહત્વનું છે એ સમજવામાં અને અર્થપૂર્ણ રીતે જીવવામાં મદદ કરી શકે છે.
અને છેલ્લે પાંચમું, આપણું અસ્તિત્વ મૂળભૂત રીતે સમય સાથે, ટેમ્પોરેલિટી સાથે જોડાયેલું છે. આપણે ભૂતકાળના અનુભવો, વર્તમાનની ક્ષણ અને ભવિષ્યની શક્યતાઓનું એક અનોખું મિશ્રણ છીએ. પ્રમાણિક જીવન આ ત્રણેને સભાનપણે જોડીને જીવાય છે.
આ પુસ્તકમાં કેટલાક વાક્યો કે વિચારો એવા છે જે ખરેખર યાદ રહી જાય એવા છે.
હા, બિલકુલ. જેમ કે એક વિચાર છે, ડાસાઇન ફેંકાયેલું પ્રોજેક્શન છે.
ડાસાઇન ઇઝ થ્રોન પ્રોજેક્શન.
હા, ફેંકાયેલું એટલે કે આપણે આપણી પરિસ્થિતિ, આપણો સમય, આપણું કુટુંબ એ બધું પસંદ નથી કરતા. આપણને એમાં જાણે ફેંકી દેવામાં આવ્યા છે. આ આપણો ભૂતકાળ અને વર્તમાન છે.
અને પ્રોજેક્શન
પ્રોજેક્શન એટલે કે આપણે હંમેશા ભવિષ્ય તરફ, આપણી શક્યતાઓ તરફ આપણી જાતને પ્રોજેક્ટ કરીએ છીએ, આગળ ધપાવીએ છીએ, કંઈક બનવાની કોશિશ કરીએ છીએ. આપણું જીવન આ ફેંકાયેલા હોવા અને આગળ ધપાવવા વચ્ચે સતત ચાલતું રહે છે.
વાહ, બે શબ્દોમાં આખી જિંદગીનો સાર આવી ગયો જાણે. બીજો કોઈ વિચાર?
પેલો તેઓ વિશેનો. તેઓ આપણી સાચી સરમુખત્યાર શાહી પ્રગટ કરે છે. અહીં તેઓ એટલે પેલી અનામી ભીડ જે દેખાતી નથી પણ આપણા પર રાજ કરે છે. આપણી પસંદ નાપસંદ, આપણા વિચારો, બધું એના પ્રભાવ નીચે આવી જાય છે.
સાચી વાત. અને મૃત્યુ વિશે પેલું વાક્ય?
મૃત્યુ એ ડાસાઇનની સંપૂર્ણ અશક્યતાની શક્યતા છે. મતલબ કે મૃત્યુ એ એવી શક્યતા છે જે બીજી બધી જ શક્યતાઓનો અંત લાવી દે છે. અને આ સમજ જ આપણને આપણી પાસે જે શક્યતાઓ છે, જે સમય છે, એને ગંભીરતાથી લેવા પ્રેરે છે.
તો આ બધા ગહન ફિલોસોફિકલ વિચારોનો આપણા રોજિંદા જીવનમાં શું ઉપયોગ? શું આપણે ખરેખર આમાંથી કંઈક શીખીને આપણું જીવન સુધારી શકીએ?
મને લાગે છે ચોક્કસ કરી શકીએ. પહેલું તો તેઓના ખ્યાલથી આપણે સોશિયલ મીડિયા, જાહેરાતો કે આજુબાજુના લોકોના દબાણ પ્રત્યે વધુ જાગૃત થઈ શકીએ. કોઈપણ મોટો નિર્ણય લેતા પહેલા કે નાની વસ્તુ ખરીદતા પહેલા પણ આપણે પૂછી શકીએ, આ મારી પોતાની જરૂરિયાત કે ઈચ્છા છે કે હું ફક્ત તેઓને અનુસરી રહી છું.
હા, આત્મનિરીક્ષણ માટે આ બહુ સારો મુદ્દો છે. બીજું શું?
બીજું પેલી મૃત્યુની વાત. એનાથી ડરવાને બદલે એને એક રિમાઇન્ડર તરીકે લઈએ કે આપણો સમય અમૂલ્ય અને સીમિત છે. તો શું આપણે એને ખરેખર જે મહત્વનું છે એના માટે વાપરી રહ્યા છીએ, કે પછી નાની નાની બાબતોમાં, ફરિયાદોમાં કે બીજાની ચિંતામાં વેડફી રહ્યા છીએ? આ આપણને પ્રાથમિકતા નક્કી કરવામાં મદદ કરી શકે.
અને પેલી હાજર વપરાશ માટે અને હાજર નિરીક્ષણ માટે વાળી વાત પણ ઉપયોગી થઈ શકે, ખરું ને?
હા, બહુ જ. એ આપણને આપણી આસપાસની દુનિયા સાથે, આપણા કામ સાથે અને કદાચ આપણા સંબંધો સાથે પણ વધુ ધ્યાનપૂર્વક, વધુ માઇન્ડફુલ રીતે જોડાતા શીખવી શકે. ટેકનોલોજીનો જ દાખલો લો. શું મોબાઈલ ફોન આપણા માટે વપરાશ માટે હાજર સાધન છે કે પછી આપણે એના માટે નિરીક્ષણ માટે હાજર બની ગયા છીએ, સતત તેને જોતા રહીએ છીએ?
આ વિચારવા જેવું છે. અને છેલ્લે જવાબદારી લેવાની વાત.
બરાબર. પરિસ્થિતિ ગમે તેવી હોય, એમાં આપણી પાસે હંમેશા પસંદગી હોય છે કે આપણે કેવી રીતે પ્રતિભાવ આપવો. તેઓને દોષ દેવાને બદલે કે સંજોગોનો વાંક કાઢવાને બદલે આપણી પોતાની ભૂમિકા અને જવાબદારી સ્વીકારીને દૃઢ નિશ્ચયથી આગળ વધવું એ જ પ્રામાણિકતા તરફનું પગલું છે.
સાચી વાત. મારા માટે તો આ આખી ચર્ચામાંથી એક મોટો બોધપાઠ એ છે કે આપણું હોવું કોઈ સ્થિર વસ્તુ નથી, પણ એક સતત ચાલતી પ્રક્રિયા છે, એક શક્યતા છે. અને એ શક્યતાને આપણે કેવી રીતે જીવીએ છીએ એ મહદ અંશે આપણા હાથમાં છે.
અને મારા માટે સૌથી પ્રભાવશાળી વાત એ રહી કે આપણી મર્યાદાઓ, ખાસ કરીને મૃત્યુ, એ જીવનને ઓછું નથી કરતી પણ એને વધુ ઊંડું, વધુ અર્થપૂર્ણ બનાવે છે, જો આપણે એનો સામનો કરવા તૈયાર હોઈએ તો.
ખરેખર બીઈંગ ઇન ટાઈમ પુસ્તક અઘરું જરૂર છે, પણ તે આપણને આપણા અસ્તિત્વ વિશે એવા સવાલો પૂછવા મજબૂર કરે છે જે કદાચ આપણે ટાળવા માંગતા હોઈએ, પણ એના જવાબો શોધવામાં જ કદાચ જીવનનો સાચો અર્થ છુપાયેલો છે. આ ચર્ચા પછી એક વિચાર મનમાં રહી જાય છે. આપણા રોજિંદા જીવનમાં આપણે ખરેખર કેટલી વાર તેઓના અવાજને પ્રાધાન્ય આપીએ છીએ અને કેટલી વાર આપણા પોતાના અંતરાત્માના શાંત અવાજને સાંભળીએ છીએ?
ફરી મળીશું આવતા અંકે એક નવી વિશ્વવિખ્યાત વ્યક્તિ, એક નવા પુસ્તક અને એક નવા વિચાર સાથે જે આપણી દુનિયાને આકાર આપે છે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.